நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ வஜாயானம் நமோ லூயி சவசாஹூனம். ஆத்மானுசாசன கிரந்த விராஜமான છે. મંગલાચરણ આપણે કરીએ. શ્રી જિન શાસન ગુરુ નમો નાનાવિધ સુખકાર આતમ હિત ઉપદેશતે હરે મંગલાચાર. સોહે જિન શાસન મે આત્માનું શાસન શ્રુત જાકી દુઃખ હારી સુખકારી સાચી શાસના. જાકો ગુણ ભદ્ર કરતા ગુણ ભદ્ર જાકો જાની ભદ્ર ગુણધારી ભવ્ય કરત ઉપાસના. એસે સારે શાસ્ત્ર કો પ્રકાશે અર્થ જીવની કો બને ઉપકાર નાશે મિથ્યા ભ્રમ વાસના. તાતે દેશ ભાષા કરી અર્થ કો પ્રકાશ કરો જાતે મંદ બુદ્ધિ ઉકે હોત અર્થ ભાષના. જાતે મંદ બુદ્ધિ ઉકે હોત અર્થ ભાષના. મંગલાચરણ રૂપ આપણે ગાથાનો પાઠ કરીએ. જો લક્ષ્મી કે નિલય રૂપ ઉન અવિનાશી પ્રભુ કો ઉરધાર ગ્રંથ રચુ આત્માનુશાસન ભવ્ય જનો કો હૈ શિવકાર. હે આત્મન તું દુઃખ સે ડરતા અરુ સુખ કી વાંછા કરતા. ઇસીલિયે મેં દુઃખ હારી અરુ સુખકારી રચના કરતા. મધુર વિપાકી ઉપદેશામૃત યહ યદિ કટુ વિભાસિત હો કટુ ઔષધિ ગ્રાહક રોગી બન કિંચિત તું ભય ભીત ન હો. પહેલી ત્રણ ગાથાનો આપણે પાઠ કર્યો. આપણી આત્માનુશાસન ગ્રંથમાં 10 નંબરની ગાથા ઉપર સ્વાધ્યાય ચાલી રહ્યો છે. 9 નંબરની ગાથાનો આપણે વિસ્તારથી સ્વાધ્યાય કર્યો હતો, જેમાં આપ્તની ઉપાસના કરવાની પ્રેરણા આપી હતી. અને પછી છેલ્લે જીવનું જે પ્રયોજન છે, સુખી થવાનું પ્રયોજન છે, એ પ્રયોજનની સિદ્ધિ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રથી થવાની છે. તેથી પ્રથમ સમ્યક દર્શન આરાધનાનું સ્વરૂપ પ્રતિપાદન કરતા શ્રી આચાર્ય મહારાજ નીચેનું કાવ્ય કહે. અહીંયા ચાર પ્રકારની આરાધનાની વાત આવી હતી. તે પરમ પુરુષ આપ્ત ભગવાને સુખાભિલાષી સત્પુરુષોના હિતાર્થે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર અને સમ્યક તપ એ ચાર ઉત્તમ આરાધના રૂપ ધર્મ સુખ પ્રાપ્તિના ઉત્કૃષ્ટ ઉપાય તરીકે વર્ણવ્યા ઉપદેશ્યા છે. ચાર પ્રકારની આરાધનાની આપ્ત પુરુષે એટલે કે ભગવાને એટલે કે તીર્થંકરોએ પોતાની વાણીમાં જીવને સુખી થવું હોય, દુઃખથી છૂટવું હોય તો પ્રત્યેક જીવે આ ચાર પ્રકારની આરાધના કરવી પડશે. સમ્યક દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ. તેમાં સર્વપ્રથમ સમ્યક દર્શનની આરાધના કેવી રીતના કરવી, એટલે કે સમ્યક દર્શનનું સ્વરૂપ શું છે, સમ્યક દર્શનનું ફળ શું છે, સમ્યક દર્શનની પ્રાપ્તિનો ઉપાય શું છે, સમ્યક દ્રષ્ટિ જીવોની પરિણતિ કેવી હોય છે, સમ્યક દર્શનના કેટલા ભેદ પ્રભેદ હોય છે, તો એ સંપૂર્ણ ચર્ચા સમ્યક દર્શનની અહીંયા 10 નંબરની ગાથાથી પ્રારંભ થાય છે. આપણે 10 નંબરની ગાથાની શરૂઆત કરી હતી. બધાને ખબર છે કે સમ્યક દર્શન કોને કહેવાય છે. સમ્યક દર્શન એટલે આત્માના અનંત ગુણોમાંથી જે શ્રદ્ધા ગુણ છે, એ શ્રદ્ધા ગુણનું નિર્મલ પ્રણમન, એનું નામ સમ્યક દર્શન છે. એવી પ્રતીતિ અંદરમાં પોતાની પોતાને થઈ રહી છે પોતાને અંદરમાં પોતાનો વિશ્વાસ પ્રગટ થઈ જાય છે, પોતાને અંદરમાં પોતાના સ્વભાવની રૂચિ થઈ જાય છે, પોતામાં હુંપણું એવું સ્થપાઈ જાય છે કે પછી એ હુંપણું બીજે ક્યાંય સ્થપાતું નથી. સંપૂર્ણ જગત વિશ્વ પરદ્રવ્ય પર્યાયથી હુંપણું હટી ગયું અને પોતાનું હુંપણું પોતાના ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મામાં સ્થપાયું, એનું નામ સમ્યક દર્શન છે. સમ્યક પ્લસ દર્શન. સમ્યક એટલે સાચી અને દર્શન એટલે પ્રતીતિ, શ્રદ્ધા, વિશ્વાસ. તો એ સાચી શ્રદ્ધાનું નામ, સાચી પ્રતીતિનું નામ, સાચા વિશ્વાસનું નામ સમ્યક દર્શન છે. જ્યારે જીવને પોતામાં પોતાનું હું પણ સ્થપાય છે કે હું આત્મા છું, હું દેહથી ભિન્ન, સંયોગોથી ભિન્ન, પર પદાર્થોથી ભિન્ન એવો શુદ્ધ ચૈતન્ય પ્રભુ પરમાત્મા છું, એવું જ્યારે પોતાનું પોતામાં અહમપણું સ્થપાય છે, ત્યારે ખરેખર જે સાત તત્વ સંબંધી જે ઊંડી માન્યતા ચાલતી હતી એ માન્યતા પણ નષ્ટ થઈ જાય છે અને સાતે સાત તત્વ સંબંધી સાચી માન્યતા પ્રગટ થાય છે. તો હું જ્ઞાયક છું એવી પ્રતીતિનું નામ સમ્યક દર્શન છે, યા તો એમ પણ કહી શકીએ કે સાત તત્વની સાચી શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન છે. સમ્યક દર્શનની ઘણી બધી રીતે પરિભાષાઓ આવી છે, પરંતુ એકદમ સિમ્પલ અર્થમાં આપણે સમજીએ તો પોતામાં પોતાપણું થવું એનું નામ સમ્યક દર્શન છે. હવે આ 10 નંબરની જે ગાથા છે એ ગાથામાં આપણે પહેલા એનો હરિગીત પાઠ ગાઈએ. 10 નંબરની ગાથામાં 3 નાના નાના ટોપિક છે. સૌથી પહેલો ટોપિક સમ્યક દર્શનના ઉપદેશ અપેક્ષાએ બે ભેદ છે. બીજો ટોપિક સમ્યક દર્શનના કર્મ અપેક્ષાએ 3 ભેદ છે. અને ત્રીજો ટોપિક છે કે સમ્યક દ્રષ્ટિ જીવ 25 પ્રકારના દોષોથી રહિત છે અને 8 પ્રકારના ગુણોથી સુશોભિત છે. 3 ટોપિકની ચર્ચા 10 નંબરની ગાથામાં આવી છે. જેટલી ચર્ચા થશે એટલી ચર્ચા આપણે કરશું. આપણે એક ટોપિકની ચર્ચા લાસ્ટ ટાઈમ કરી હતી, એ સમ્યક દર્શનના ઉપદેશ અપેક્ષાએ બે ભેદ છે, અધિગમજ અને નિસર્ગજ. નિસર્ગજ સમ્યક દર્શન અને અધિગમજ. નિસર્ગજ એટલે સ્વાભાવિક અને અધિગમજ એટલે નૈમિત્તિક સમ્યક દર્શન. એમ સમ્યક દર્શનના ઉપદેશ અપેક્ષાએ બે ભેદ છે, બરાબર છે. હવે આનો અર્થ શું હતો? બહુ સરળ આનો અર્થ હતો કે એ જ ભવમાં, જે ભવમાં જીવને સમ્યક દર્શન થાય છે, એ ભવમાં સામે કોઈ જ્ઞાની ગુરુ નો ઉપદેશ પ્રત્યક્ષ મળ્યો અને કાર્ય થયું એટલે કે સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ, એનું નામ અધિગમજ સમ્યક દર્શન છે, બરાબર છે. અધિગમજ એટલે નૈમિત્તિક, એટલે કે સામે કોઈ નિમિત્ત હતું, સાક્ષાત જ્ઞાની ગુરુ, સાક્ષાત ધર્માત્મા, સાક્ષાત કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ, યા તો કોઈ મુનિરાજ, યા તો કોઈ શ્રાવક સમ્યક દ્રષ્ટિ શ્રાવક, યા તો પછી અરિહંત ભગવાનના સમો શરણમાં કોઈને ઓમ ધ્વનિ સાંભળીને સમ્યક દર્શન થાય છે, તો એ અધિગમજ સમ્યક દર્શન કહેવાય. એટલે કે એ ભાવમાં જીવને સામે કોઈનો સાક્ષાત ઉપદેશ પ્રાપ્ત થયો અને સમ્યક્તની પ્રાપ્તિ થઈ. જો સમ્યક્તની પ્રાપ્તિ તો પોતાની અંદરમાં પોતાના ઉપાદાનથી થાય છે, નિમિત્ત તરીકે સામે ઉપદેશ હતો એમ કહેવાય છે. કાર્ય તો અંદરમાં જ્યારે પોતાની પરિણતિમાં સમ્યક દર્શનની પ્રાપ્તિ થશે, ઉપાદાનમાં કાર્ય થશે ત્યારે નિમિત્ત ઉપર આરોપ આપવામાં આવશે કે ભગવાનની વાણી સાંભળીને થયું, ગુરુની દેશના સાંભળીને થયું, ખ્યાલ આવે છે. જ્ઞાની ધર્માત્માનો ઉપદેશ સાંભળીને થયું એ વ્યવહારની વાત છે, સાંભળીને થયું એ નિમિત્તની વાત છે, પરંતુ ખરેખર થયું છે તો પોતાના આત્માના લક્ષ્યથી જ્યારે એ વાણી સાંભળવાનો વિકલ્પ પણ છૂટી ગયો અને એ વાણીમાં જે ભાવ આવ્યો તો એને અંદરમાં ગ્રહણ કરીને અંદરમાં ચૈતન્ય તત્વનું અવલંબન લીધું, ત્યારે સમ્યકની પ્રાપ્તિ થઈ, પરંતુ ત્યારે સામે સાક્ષાત કોઈ ગુરુ હતા એટલે માટે એને અભિગમ જ કહેવાય છે. હવે એ જ ભાવમાં કોઈ જીવને નિસર્ગત સમ્યક દર્શન થાય એટલે કે સ્વાભાવિક સમ્યક દર્શન, એટલે સામે એ ભાવમાં કોઈ સાક્ષાત ગુરુ નહોતા, પરંતુ પૂર્વના ભાવમાં જીવે જ્ઞાની ગુરુનો ઉપદેશ સાંભળ્યો હતો અને પછી આ ભાવમાં પોતાની નેડે પોતાના પુરુષાર્થથી સમ્યક થાય છે તો એને નિસર્ગજ સમ્યક દર્શન કહેવાય છે. તો આ રીતે અધિગમજ અને નિસર્ગજ સમ્યક દર્શનની આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી. હવે આ ટોપિક પૂરો થયો. 10 નંબરની જે ગાથા છે એમાં 3 ટોપિક આપણે કીધા. એક તો સમ્યક દર્શનના 2 પ્રકારે ભેદ, એક સમ્યક દર્શનના 3 પ્રકારે ભેદ, અને એક સમ્યક દ્રષ્ટિજીવ 25 દોષોથી રહિત અને 8 ગુણોથી સહિત હોય છે એની આખી ચર્ચા 10 નંબરની ગાથામાં છે. આ ગાથાની જે ટીકા છે એ પણ ઘણી મોટી છે. આપણે એનું રીડિંગ કરતા જઈએ અને એક એકનો અર્થ સમજતા જઈએ. આપણે પહેલા 10 નંબરની ગાથાનો હરિગીત પાઠ હિન્દીમાં કરીએ. જે પદ્યાનુવાદ છે એને આપણે જોઈએ. દ્વયવિધ ત્રયવિધ દશવિધ હૈ મૂળતા દોષ વિરહિત શ્રદ્ધાન સંવેગાદિ વિવર્ધિત ભવ હર શુદ્ધ કરે જ્યોતિનો જ્ઞાન નવવા સપ્ત તત્વ નિશ્યાયક આરાધના પ્રથમ યહ જાન અચલ મોક્ષ પદગામી ધીમત શિષ્યો કો પહેલા સોપાન. બહુ સુંદર અનુવાદ છે. અહીંયા દ્વિવિધ ત્રિવિધ અને દશવિધ 10 પ્રકારના સમ્યકની ચર્ચા આના પછીની ગાથામાં આવવાના છે, તો એની ચર્ચા આપણે ત્યારે કરશું. અહીંયા કે છે અચલ મોક્ષ પથગામી ધીમન, એટલે બુદ્ધિમાન જીવ જે અચલ મોક્ષ માર્ગ છે એ મોક્ષ માર્ગનો જે પથિક છે એવા જીવની માટે, એવા શિષ્યોની માટે પહેલું સોપાન, મોક્ષ માર્ગ કી પ્રથમ સીડી, પહેલું સોપાન સમ્યક દર્શન છે. એટલે માટે અહીંયા 4 પ્રકારની જે આરાધનાની વાત આપણે 9 નંબરની ગાથામાં અંતમાં જોઈ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર અને તપ, એમાં સમ્યક દર્શનની આરાધનાની ચર્ચા, એના સ્વરૂપની ચર્ચા, ભેદ પ્રભેદની ચર્ચા સૌથી પહેલા આવેલી છે. તો આ રીતે આપણે એનું પદ્યાનુવાદ પણ જોયું. હવે આપણે આગળ વધીએ છે. હવે આજે ગુજરાતી ગ્રંથ છે એમાં 10 નંબરનું પાનું છે, એમાં આપણે જે હમણાં વાત કરી અધિગમજ અને નિસર્ગજની એને ખાલી આપણે રીડ કરીને પછી આગળ કન્ટિન્યુ કરીએ છીએ. વિપરીત અભિપ્રાય રહિત આત્માનું સ્વરૂપ સદવું તે સમ્યક દર્શન છે. આવી ગઈ વાત. આપણે એની પરિભાષા પણ જોઈ સમ્યક દર્શનની. વિપરીત અભિપ્રાય રહિત, ઊંધી માન્યતા રહિત આત્માનું સ્વરૂપ સદવું એટલે શ્રદ્ધવું, એનું નામ સમ્યક દર્શન છે. એ સમ્યક દર્શન 2 પ્રકારે ભગવાનજીને ઉપદેશ્યું છે. ભગવાનજીને એટલે ભગવાનજીએ ઉપદેશ્યું છે. એક ઉપદેશાદી બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય તે નિસર્ગજ અર્થાત સ્વાભાવિક સમ્યક દર્શન છે. નિસર્ગજનું બીજું નામ સ્વાભાવિક અને અધિગમજ સમ્યક દર્શનનું બીજું નામ છે નૈમિત્તિક. તો આ રીતે સ્વાભાવિક કહો કે નિસર્ગજ કહો કે જે પોતાની મેળે ઉપદેશ વિના બાહ્ય નિમિત્ત વિના પ્રગટ થાય છે, એટલે એ ભાવમાં, જે ભાવમાં સમ્યક દર્શન થાય છે જીવને, એ ભાવમાં સાક્ષાત કોઈ જ્ઞાની ગુરુનો ઉપદેશ નથી પ્રાપ્ત. જેવી રીતના ગુરુદેવ શ્રીને પૂર્વના ભાવમાં સિમંદર ભગવાનની દેશના સાંભળીને આવ્યા, આ ભાવમાં ગુરુદેવશ્રીને નિસર્ગત સમ્યક દર્શન થયું. કારણ કે આ ભાવમાં જયારે એમને સમ્યક દર્શન થયું તો એની પહેલા એમને કોઈ જ્ઞાની ગુરુની દેશના પ્રાપ્ત થઈ નહોતી. તો આ રીતે નિસર્ગજ કહો કે સ્વાભાવિક કહો. હવે બીજું ઉપદેશાદી બાહ્ય નિમિત્ત પૂર્વક, ઉપદેશાદી બાહ્ય નિમિત્ત પૂર્વક પ્રગટ થાય તે અધિગમજ અર્થાત નૈમિત્તિક સમ્યક દર્શન કરે. તો આ રીતે આપણે 2 સમ્યકની વાત કરી. ઉપદેશ અપેક્ષા, થોડું એ પણ ખ્યાલમાં લેજો, ઉપદેશ અપેક્ષાએ સમ્યક દર્શનના 2 ભેદ છે. હવે કર્મની અપેક્ષાએ, મુખ્યત્વ એમાં દર્શન મોહનીય કર્મની અપેક્ષાએ સમ્યક દર્શનના 3 ભેદ છે. આની વિસ્તૃત ચર્ચા કર્ણાયોગના ગ્રંથોમાં આવે છે. જે આ ત્રણ ભેદ છે બધાને ખ્યાલ છે. આપણે જયારે ગયા વર્ષે ગુણસ્થાન વિષય ઉપર વિસ્તારથી ચર્ચા કરી હતી ત્યારે આપણે ચોથા ગુણસ્થાનમાં આની ચર્ચા વિસ્તારથી લીધી હતી. તો ત્રણ પ્રકારના સમ્યક્ત્વ અહીંયા કીધા છે. ઔપશમિક, થોડા કદાચ નવા સાધર્મીઓને કદાચ આ શબ્દ, આ નામ કદાચ નવા લાગે, બે ચાર વાર સાંભળશો તો એનો અર્થ સમજમાં આવશે, એનો ભાવ ખ્યાલમાં આવશે. આપણે એને એકદમ શોર્ટમાં તમને લોકોને સમજાય એવી જે મેઇન વાત છે એ વાતને આપણે સમજીએ. તો જો હવે ત્રણ પ્રકારથી સમ્યક્ત્વની વાત કરે છે. દર્શન મોહનીય, જો અથવા તે સમ્યક શ્રદ્ધાંત ત્રણ પ્રકારે પણ કહ્યું છે. દર્શન મોહનીય પ્રકૃતિના ઉપશમથી થાય, બહુ સિમ્પલ છે, એકદમ સિમ્પલ આપણે સમજીએ. દર્શન મોહનીય પ્રકૃતિ, આઠ કર્મ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય. આપણે આઠ કર્મની પણ ચર્ચા આપણે ઓલરેડી સોલ સાયન્સના અંતર્ગત આપણે કરી લીધી છે. તો એમાં આપણે મોહનીય કર્મની વિસ્તારથી ચર્ચા કરી હતી. તો એમાં આપણે જોયું હતું કે મોહનીય કર્મના બે ભેદ છે, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય કર્મ. આ દ્રવ્ય કર્મની, આ જળ કર્મની વાત કરું છું. તો એમાં જે દર્શન મોહનીય કર્મના ઉપશમ, ઉપશમ એટલે કે દબાઈ જવું, જેવી રીતના ગ્લાસમાં, ઉદાહરણ શાસ્ત્રોમાં આ રીતે આપ્યું છે કે ગ્લાસમાં કચરો નીચે દબાઈ જાય, બધો કચરો નીચે બેસી જાય અને ઉપરનું જે પાણી છે એ પાણી સ્વચ્છ છે, એ પાણી પીવા યોગ્ય છે. કેમ? કારણ કે બધો કચરો નીચે ઉપશમિત થઈ ગયો છે. તો ઉપશમિત થઈ ગયો છે કચરો, એ સમયે જે શુદ્ધ જળ છે એ પીવા યોગ્ય છે. એવી રીતના અહીંયા દર્શન મોહનીય પ્રકૃતિના ઉપશમથી થાય તેને ઔપશમિક સમ્યક દર્શન કહે છે. હમણાં એટલું જ યાદ રાખો કે દર્શન મોહનીયના ઉપશમથી, એટલે કે દર્શન મોહનીયના ઉપશમનું નિમિત્ત પામીને, એટલે દર્શન મોહનીય કર્મનો ઉપશમ થયો, ક્ષય નથી થયો, ઉપશમ થયો છે. અને અંદરમાં એ સમય, જે સમય એ મોહનીય કર્મ, દર્શન મોહનીય કર્મનો ઉપશમ છે, એનો ઉદય નથી, એનો ઉપશમ છે, એનો ક્ષય પણ નથી, ઉદય પણ નથી, એનો ઉપશમ છે. એટલે એ કર્મ નીચે શાંત બેઠા છે. એ સમયે જીવની અંદરમાં શ્રદ્ધાની પ્રણતિમાં જે નિર્મલતા આવે છે, એ નિર્મલતાનું નામ ઔપશમિક સમ્યક દર્શન છે. આ ઔપશમિક સમ્યક દર્શનનો જે કાળ છે અંતર્મુહૂર્તનો છે, એનો જગન્ય કાળ પણ અંતર્મુહૂર્તનો છે અને એનો ઉત્કૃષ્ટ કાળ પણ અંતર્મુહૂર્તનો છે. આ ઔપશમિક સમ્યક દર્શન અંતર્મુહૂર્તમાં નિયમથી છૂટી જાય છે. હવે એ છૂટી ગયા પછી એ જીવ પાસે ઘણા બધા રસ્તા છે જવા માટે કે ક્યાં જાય. તો એ ઔપશમિક સમ્યક્ત્વ છૂટી ગયું, એના પછી એ જીવ પહેલા ગુણસ્થાનમાં એ જઈ શકે. અગર પહેલા ગુણસ્થાનમાં નથી જતો તો એ બીજામાં એ જઈ શકે, ત્રીજામાં એ જઈ શકે. અને લાસ્ટ ઓપ્શન છે કે ઔપશમિક સમ્યક્ત્વમાંથી જીવ શાયોપશમિક સમ્યક્ત્વ પણ કરી શકે. તો ઔપશમિક સમ્યક્ત્વનો કાળ પૂરો થતા જ જીવની પાસે ચાર રસ્તા છે જવા માટે, ચાર ગુણસ્થાન છે જવા માટે. યા તો એ ચોથાને ચોથામાં જ રહે અને ઔપશમિક કન્વર્ટ થઈ જાય શાયોપશમિકમાં, યા તો એ પહેલામાં જાય, યા તો એ બીજામાં જાય, યા તો એ ત્રીજામાં જાય. એ સમયની, એ જીવની શ્રદ્ધા ગુણની પ્રણતિની જે પ્રકારની યોગ્યતા છે એ પ્રમાણે જીવ એ ગુણસ્થાનોમાં જાય છે અને ઔપશમિક સમ્યક્ત્વ નિયમથી છૂટી જાય છે, અંતર્મુહૂર્તમાં એ છૂટી જાય છે. હવે ઔપશમિક સમ્યક્ત્વમાંથી જીવ નિયમથી શાયોપશમિક સમ્યક્ત્વ કરે છે. થોડોક આ કર્ણાનિયોગનો વિષય છે એટલે હું બહુ ડિટેલમાં નથી જતી, ઘણાને કદાચ અઘરું પણ લાગશે, બે પાંચ મિનિટમાં વિષય પૂરો થઈ જશે. આના પછીનો વિષય બહુ સરસ છે, બહુ સરળ છે, પણ થોડીક સમજવાની કોશિશ કરો કે કોઈ પણ જીવને સૌથી પહેલા સમ્યક્ત્વ થશે તો ઔપશમિક થશે. આ પંચમ કાળમાં ઔપશમિક સમ્યક્ત્વ થઈ શકે. કોઈ પણ જીવ પંચમ કાળમાં સમ્યક્ત્વ લઈને ના આવી શકે. પંચમ કાળમાં સમ્યક્ત્વ અહીંયા આવીને ધારણ કરે અને લઈને જઈ શકે, સમ્યક્ત્વ લઈને જઈ શકે પણ સમ્યક્ત્વ લઈને આવી ન શકે. બરાબર છે? અહીંયા આવીને સમ્યક્ત્વ પ્રગટ કરી શકે. આ પંચમ કાળમાં જીવ ઔપશમિક અને શાયોપશમિક સમ્યક તો પ્રગટ કરી શકે, શાયિક સમ્યક તો પ્રગટ ન કરી શકે. શાયિક સમ્યક તો જીવ કેવડી અને શ્રુત કેવડીના પાદ મૂલ્યમાં જ કરશે. ઔપશમિક અને શાયોપશમિક સમ્યકત્વ માટે કેવડી શ્રુત કેવડીના પાદ મૂલ્યની જરૂર નથી. એ જીવ અહીંયા કેવડી શ્રુત કેવડીના અભાવમાં પણ જીવ ઔપશમિક શાયોપશમિક સમ્યકત્વ કરી શકે. ગુરુદેવશ્રીએ ઔપશમિક સમ્યકત્વ કર્યું અને એના પછી તરત જ ગુરુદેવશ્રીએ શાયોપશમિક સમ્યકત્વ કર્યું. ઔપશમિક સમ્યકત્વનો કાળ ઓછો છે, શાયોપશમિક સમ્યકત્વનો કાળ વધારે છે. ઔપશમિક સમ્યકત્વ એકવાર પ્રગટ થાય પછી કર્મભૂમિના મનુષ્યને એ ઔપશમિક સમ્યકત્વ ઘડી ઘડી પ્રગટ ન થઈ શકાય એ અસંખ્યાત વર્ષો પછી જ થાય. ઔપશમિક સમ્યકત્વ એકવાર પ્રગટ થયા પછી અસંખ્યાત વર્ષો પછી થાય. ખ્યાલ આવે છે? અસંખ્યાત વર્ષો પછી જ ઔપશમિક પાછું થશે. પરંતુ શાયોપશમિક સમ્યકત્વમાં એવું નથી. શાયોપશમિક સમ્યકત્વ એક અંતર મુહૂર્તમાં પણ પાછું થઈ શકે, છૂટ્યા બાદ, છૂટી જાય પછી થઈ શકે. તમે કીધું સમ્યક તો છૂટી શકે, શાયિક સમ્યક તો ક્યારે નહીં છૂટે, પણ ઔપશમિક અને શાયોપશમિક સમ્યક તો છૂટી શકે છે. ખ્યાલ આવે છે? શાયિક સમ્યક તો ક્યારે નહીં છૂટે અને શાયિક સમ્યક તો કેવડી અને શ્રુત કેવડીના પાદ મૂલ્યમાં થશે. હજી એક વાત તમને શાયિક સમ્યક સંબંધી કહું તો શાયિક સમ્યકથી જીવ આપણે અમે લઈએ તો નરકમાં બીજા અને ત્રીજા નરકમાં, પહેલા બીજા ત્રીજા નરકમાં એટલા બધા જીવો એવા છે કે જે જીવો તીર્થંકર કર્મનો બંધ કર્યો છે અને એ ત્રણ નરકમાં છે. પહેલી બીજી ત્રીજી નરકમાં તીર્થંકર કર્મની પ્રકૃતિવાળા જીવો છે. હવે બીજી અને ત્રીજી જે નરક છે, સાંભળજો ધ્યાનથી, પહેલી નરકમાંથી તો શ્રેણિક રાજા આવશે તો શાયિક સમ્યકથી, શાયિક સમ્યકથી પહેલી નરકથી નીચે ન જઈ શકે. શાયિક સમ્યક દ્રષ્ટિ પહેલી નરકથી નીચે ન જઈ શકે. શ્રેણિક રાજા શાયિક સમ્યક તો લઈને ગયા ને, તો શાયિક સમ્યક તો લઈને ગયા તો એ પહેલી નરકથી નીચે નહીં જઈ શકે. હવે બીજી અને ત્રીજી નરકમાં પણ એવા જીવો છે કે જે તીર્થંકર થઈને મોક્ષે જવા વાળા જીવો ત્યાં હમણાં છે, તો એ લોકોને કયું સમ્યક્ત છે? સમજો, થોડા અભ્યાસી માટે એક નવો પોઈન્ટ કહું છું. તો એ લોકોને કયું સમ્યક્ત છે? તો એ લોકોને શાયોપશમિક સમ્યક દર્શન છે. કોને? બીજી ત્રીજી નરકમાં જે અસંખ્યાત સમ્યક દ્રષ્ટિઓ છે એ શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ છે. એમાંથી કેટલા બધા જીવો એવા છે કે જે તીર્થંકર થઈને મોક્ષે જવા વાળા છે, બરાબર છે? તો એ જે તીર્થંકર નો જીવ જે બીજી અને ત્રીજી નરકમાંથી બહાર આવશે, નરકમાંથી આ તો દેવમાંથી આવે છે ને તીર્થંકર નો જીવ મનુષ્ય ગતિમાં, તો તીર્થંકર નો જીવ જે બીજી ત્રીજી નરકમાંથી બહાર આવશે એ શાયોપશમિક સમ્યક તો લઈને આવશે. તો એ તીર્થંકરના જીવે પણ શાયિક સમ્યકત્વ તો કરવું જ પડશે મોક્ષ જતા પહેલા. તો એવા તીર્થંકરના જીવ માટે એક એક્સેપ્શનલ કેસ છે કે એ જે તીર્થંકર થઈને મોક્ષે જવા વાળા છે, બીજી ત્રીજી નરકમાંથી આવ્યા છે, માતાના ગર્ભમાં છે, એ જીવને જ્યારે પણ સમ્યક્ત થશે, શાયિક થશે, તો એને કેવડી અને શ્રુત કેવડીના પાદ મૂલ્યની જરૂર નથી. કોને? તીર્થંકર થઈને મોક્ષે જવા વાળા જીવને શાયોપશમિક માંથી શાયી કરવું હોય તો એ જ્યારે પણ કરશે ત્યારે એ સ્વયં કરશે, એને કેવડી શ્રુત કેવડીના પાદ મૂલ્યની જરૂર નથી. આ એક શાયિક સમ્યકત્વનો એક એક્સેપ્શનલ કેસ છે કે જે બીજી ત્રીજી નરકમાંથી આવે છે, શાયોપશમિક સમ્યક દ્રષ્ટિ છે, તીર્થંકર નામ કર્મનો બંધ કર્યો છે, તીર્થંકર થઈને મોક્ષે જવાના છે, એવા જીવ જ્યારે મનુષ્ય લોકમાં આવે છે અને શાયિક સમ્યકત્વ કરે છે તો એવા જીવને શાયિક સમ્યકત્વ કરવા માટે કોઈ કેવડી શ્રુત કેવડીના પાદ મૂલ્યની જરૂર નથી. અધરવાઇઝ બધાને કેવડી શ્રુત કેવડીના પાદ મૂલ્યમાં શાયિક સમ્યકત્વ થાય છે. જે રીતના શ્રેણિક રાજાને યશોધર મુનિરાજની સામે ઔપશમિક શાયોપશમિક સમ્યકત્વ તો થઈ ગયું, પરંતુ શાયિક સમ્યકત્વ મહાવીર ભગવાનના પાદ મૂલ્યમાં થયું, તો એ રીતની આખી વાત છે. તો શું વાત કહીએ આપણે? શાયોપશમિક સમ્યકત્વ ઔપશમિક સમ્યકત્વ સૌથી પહેલા થાય છે, પછી શાયોપશમિક થાય છે, અને શાયોપશમિકમાંથી શાયિક સમ્યક દર્શન થાય છે. ઔપશમિક શાયોપશમિક છૂટી જઈ શકે, શાયિક સમ્યકત્વ ક્યારે પણ છૂટે નહીં. શાયિક સમ્યકત્વ એકવાર થયું પછી ચોથા ગુણસ્થાનથી નીચે એ શાયિક સમ્યક દ્રષ્ટિ જીવ ક્યારે પણ નહીં આવે. એકવાર મૂળમાંથી દર્શનમો અને અનંતતાનું બંધી એવી સાત પ્રકૃતિનો નાશ કરી નાખ્યો, પછી એ જીવને ક્યારે પણ ચોથા ગુણસ્થાનથી નીચે કોઈ ગુણસ્થાન આવતું નથી. તો આ રીતે ઔપશમિક, ક્ષાયોપશમિક અને શાયિક ક્રમ આ પ્રમાણે છે. અરે ભાઈ, આપણે જયારે સમ્યક્ત્વ અને આગળ મોક્ષ માર્ગમાં જયારે પ્રયાણ કરશું તો આ રીતે જ આપણા અંદરમાં પણ ઔપશમિક, ક્ષાયોપશમિક, શાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ થશે અને શ્રદ્ધા ગુણની પ્રણતિ નિર્મલ થશે. ઇન શોર્ટ, જે નવા છે, જે પહેલી વાર સાંભળે છે, ખાલી એટલું સમજો કે કર્મની અપેક્ષા આ ભેદ કરવામાં આવ્યા છે. અહીંયા આગળ પણ લખ્યું છે કે સમ્યક્ત્વ તો સમ્યક્ત્વ છે, એ તો આત્માની અંદરમાં શ્રદ્ધા છે, પણ કર્મની અપેક્ષાએ જે થોડાક પરિણામોમાં જે કહે ને કે ફેરફાર હોય છે, એના બેસિસ પર આ સમ્યક્ત્વની ચર્ચા અને એના ભેદ કર્યા છે. અધરવાઇઝ તો ઔપશમિક હોય, ક્ષાયોપશમિક હોય, શાયિક સમય દ્રષ્ટિ હોય, બધા જીવોને અંદરમાં પોતાના આત્માની પ્રતીતિ વર્તે છે. હા, કાળનો અંતર છે કે ભાઈ ઔપશમિકનો કાળ અંતરમુહૂર્તનો છે, પછી એ છૂટી જાય છે. ક્ષાયોપશમિકનો કાળ 33 સાગરનો છે, લાંબો છે, ખ્યાલ આવે છે, 66 સાગર, તો એ લાંબો છે. ઘણો લાંબો કાળ સુધી ક્ષાયોપશમિક સમ્યક્ત્વ ટકી શકે, 66 સાગર સુધી. અને શાયિક તો સાધી અનંત કાળ, એકવાર થયું પછી છૂટવાનું નામ નથી, કારણ કે મૂળમાંથી એ કર્મનો ક્ષય કર્યો છે. ઔપશમિક વાળાએ કર્મને ઉપશમિત કર્યા છે અને ક્ષાયોપશમિક સમ્યક દ્રષ્ટિએ કર્મનો ક્ષયોપશમ કર્યો છે. તો કર્મનો ઉપશમ, કર્મનો ક્ષયોપશમ, કર્મનો ક્ષય, આ રીતે ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષય એ કર્મની દશા છે. અને જયારે કર્મનો ઉપશમ હોય છે તો સામે જીવને ઔપશમિક સમ્યક્ત્વ, કર્મનો ક્ષયોપશમ હોય છે તો ક્ષાયોપશમિક સમ્યક્ત્વ, કર્મનો ક્ષય હોય તો શાયિક સમ્યક્ત્વ. કર્મની અપેક્ષાએ આવી રીતે સમ્યક્ત્વના ત્રણ ભેદ કર્યા, ઉપદેશની અપેક્ષાએ સમ્યક્ત્વના બે ભેદ કર્યા. તો આ રીતે આપણે સમ્યક્ત્વના પાંચ ભેદ હમણાં સુધી આપણે સમજ્યા. અધિગમજ, નિસર્ગજ, ઔપશમિક, ક્ષાયોપશમિક અને શાયિક સમ્યક દર્શન, આ બધા ભેદ ખરેખર ઉપદેશ અને કર્મની અપેક્ષાએ છે. પરંતુ આ બધા જીવો અગર આપણી સામે હોય, કોઈ અધિગમજ, કોઈ નિસર્ગજ, કોઈ ઔપશમિક, કોઈ ક્ષાયોપશમિક, કોઈ શાયિક, એવા પાંચ જીવ આપણી સામે હોય અને એની શ્રદ્ધા અંદરમાં જો તો બધાની શ્રદ્ધા નિર્મળ છે. જે કર્ણનિયોગ અપેક્ષાએ જે થોડા દોષ છે એને ગૌણ કરો તો બધાની શ્રદ્ધા નિર્મળ છે, બધાની શ્રદ્ધા સમ્યક છે, બધા વિપરીત અભિપ્રાયથી રહિત છે, સાચા દેવશાસ્ત્ર ગુરુના શ્રદ્ધાની છે, સાત તત્વના શ્રદ્ધાની છે, 25 દોષોથી રહિત છે, 8 ગુણોથી સહિત છે, સંવેગ અનુકંપા આદિ ગુણોથી પ્રશમ, આસ્તિક્ય સંવેગ અનુકંપા આદિ ગુણોથી સુશોભિત છે, એવા ચતુર્થ ગુણસ્થાન વાળા સમ્યક દ્રષ્ટિ સંયમ અંગીકાર નથી કર્યો તો પણ એવા જીવોની પ્રશંસા દેવગતિના જીવો કરે છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ છે. જળમાં જેવી રીતના કમળ અલિપ્ત રહે છે એવી રીતના ગ્રહસ્થમાં રહેવા છતાં એ સમ્યક દ્રષ્ટિ જીવની પ્રણતિ સંયોગથી પરથી અલિપ્ત છે અને પોતામાં અંદરમાં એ શ્રદ્ધાન સમ્યક થઈ ગઈ. છોટાળા ગ્રંથની 15 નંબરની જે ગાથા છે એ 15 નંબરની ગાથામાં ત્રણ ઉદાહરણ આપ્યા છે સમ્યક દ્રષ્ટિ જીવની પ્રશંસા કરતા. દેવગતિના જીવો આવા અસંયમી સમ્યક દ્રષ્ટિની પ્રશંસા કરે છે અને એને માટે ત્રણ ઉદાહરણ આપ્યા. એક તો વૈશ્યાનું ઉદાહરણ આપ્યું કે વૈશ્યા પર પુરુષ સાથે રમે છે પરંતુ એને એકે પુરુષમાં એકત્વ નથી. બોલો, આવું ઉદાહરણ આપ્યું છે કે ભલે એ અનેક પુરુષો સાથે રમણ કરે છે પરંતુ એકે પુરુષમાં એને એકત્વ નથી. જેવી રીતના કમળ જળની વચ્ચે રહેવા છતાં જળથી અલિપ્ત છે. અને ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે જેવી રીતના સોનું કાદવમાં હોય તો પણ એ કાદવથી લેપાતું નથી. જળ પાણીમાં અલિપ્ત રહે છે અને વૈશ્ય અનેક પુરુષોથી અપ્રભાવિત રહે છે. એવી રીતના સમ્યક દ્રષ્ટિ જીવ ગ્રહસ્થમાં છે. એમાં લખ્યું છે 6 ધારાની ત્રીજી ધારની 15 નંબરની ગાથામાં કે સંયમનો અંશ પણ નથી, ચતુર્થ ગુણસ્થાન છે, માત્ર અનંતતાનું બંધીનો અભાવ થયો છે, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન સ્વંજલનનો ઉદય છે અને એવા ઉદયમાં જોડાવાથી અસ્થિરતાજન્ય ઔદયિક ભાવો પણ છે, તો પણ દેવગતિના દેવો આવીને એની પ્રશંસા કરે છે કે ઓહો, આ સમ્યક દ્રષ્ટિ જીવ ધન્ય છે કારણ કે એનો સંસારનો કિનારો નજીક આવી ગયો છે. આ સમ્યક દ્રષ્ટિ જીવ ધન્ય છે કારણ કે એ ભગવાનના લઘુનંદન અંતરાત્મા અને સાધક ભાવ દ્વારા પોતાના આત્માની ઉપાસના કરે છે. સમય સાગી ગ્રંથાદિરાગના 15 નંબરના કળશમાં લખ્યું છે કે તું સાધક ભાવ અથવા તો સાધ્ય ભાવ બે પ્રકારના ભાવથી આત્માની ઉપાસના કર, સાધક ભાવ હોય કે સાધ્ય ભાવ હોય. ચોથા ગુણસ્થાનથી લઈને 14મા ગુણસ્થાન સુધીના ભાવને સાધક કીધો અને સિદ્ધ ભગવાન સાધ્ય ભાવથી આત્માની ઉપાસના કરે છે. તો તું સાધક અથવા સાધ્ય એવા બે ભાવથી આત્માની ઉપાસના કર, પરંતુ વિરાધના નહીં કર. ઉપાસના કર, આરાધના કર, પણ વિરાધના નહીં કર. બે ભાવ કીધા, સાધક અને સાધ્ય ભાવથી આત્માની ઉપાસના કર. એટલો સુંદર કળશ ગ્રંથાદિરા સમય સારજીમાં 15 નંબરનો કળશ અમૃતચંદ્ર આચાર્ય દેવે લખ્યો છે. તો આ રીતે આપણે સમ્યક્ત્વના બે પ્રકાર અને ત્રણ પ્રકાર જોયા. આપણે આની વાંચણી કરી લઈએ, પછી આપણે 25 દોષથી રહી સમ્યક દ્રષ્ટિજીવની ચર્ચા કરીએ. જો શું કહે છે, અથવા એ સમ્યક દર્શન સમ્યક શ્રદ્ધા ત્રણ પ્રકારે પણ કહ્યું છે. દર્શન મોહ પ્રકૃતિના ઉપશમથી થાય તે ઔપશમિક, ક્ષયથી થાય તે શાયિક અને ક્ષયોપશમથી થાય તે શાયોપશમિક સમ્યક દર્શન છે. આ રીતે ત્રણ પ્રકાર કીધા, ઉપશમ, ક્ષય અને ક્ષયોપશમ. તમારે ખાલી નામ યાદ રાખવાના છે અને કર્મનો જે ભાવ છે યાદ રાખવાનો છે. કર્મનો ઉપશમ, કર્મનો ક્ષયોપશમ અને કર્મનો ક્ષય. જેવી રીતના ગ્લાસમાં પાણી નીચે બેસી ગયું તો ઉપશમ, થોડો ગ્લાસ હલાવ્યો અને બે ચાર જે નીચે જે મેલ હતો, કચરો હતો, એમાંથી બે ચાર કણ ઉપર આવી ગયા. બે ચાર કણ, નોટ મોર, વધારે નહીં, બે ચાર કણ ઉપર આવી ગયા તો પણ એ પાણી પીવા યોગ્ય છે, કારણ કે બધો કચરો નીચે બેસેલો છે. એને ક્ષયોપશમ કહેવાય. બધો નીચે બેઠો એને ઉપશમ, થોડોક નીચે, ઘણો બધો નીચે બેઠો છે અને થોડોક ઉપર આવી ગયો એને ક્ષયોપશમ કહેવાય. અને બધો કચરો ગ્લાસમાંથી કાઢીને બહાર ફેંકી દીધો અને પછી પાણી ભર્યું એને ક્ષય કહેવાય. તો આ રીતે ગ્લાસના, પાણીના અને કચરાના ઉદાહરણના માધ્યમથી આચાર્ય દેવ આપણને આનું સ્વરૂપ સમજાવે. ખ્યાલ આવે છે? તો આ રીતે અહીંયા ત્રણ પ્રકારના સમ્યક્ત્વની વાત કરી. આપણે શાયિક સમ્યક્ત્વ સંબંધી થોડીક વિશેષ ચર્ચા આપણે તીર્થંકરના જીવ સંબંધી આપણે કરી કે નરક ગતિમાંથી કોઈ તીર્થંકર કર્મ પ્રકૃતિ બાંધેલો જીવ આવે છે તો એને શાયિક સમ્યક્ત્વ, સેકન્ડ અને થર્ડ નરકમાંથી આવેલો જીવ એને શાયિક સમ્યક્ત્વ કરવા માટે ઔપશમિક, પછી શાયોપશમિક માંથી શાયિક કરવા માટે એને કેવડીના પાદમૂલ્યની જરૂર નથી. તો આ રીતે અહીંયા ત્રણ પ્રકારના સમ્યક્ત્વની વાત કહી. તો બે પ્રકાર અને ત્રણ પ્રકારની વાત થઈ ગઈ. હવે આપણે આગળ વધીએ છે. હવે જો આગળ શું કહે છે, અથવા તે સમ્યક શ્રદ્ધાંત 10 પ્રકારે પણ કહ્યું છે. બરાબર, બે પ્રકાર, ત્રણ પ્રકાર, 10 પ્રકાર, આ સમ્યક દર્શનના પ્રકાર ચાલે છે. આ સમ્યક દર્શનની જે આરાધના છે એ આરાધના સંબંધી ચર્ચા ચાલે છે. તો 10 પ્રકારની જે ચર્ચા છે એ 10 પ્રકારની ચર્ચા આગળ કહીશું, એટલે કે પછીની ગાથામાં કહીશું એમ અહીંયા કહે છે. હવે આપણે 25 પ્રકારના જે દોષ છે જેનાથી સમ્યક દ્રષ્ટિ જીવ રહિત છે. કોઈ પણ સમ્યક દ્રષ્ટિ જીવ હોય, આપણને બધાને ખબર છે સમ્યક દર્શન ચારેવ ગતિમાં પ્રાપ્ત થઈ શકે. બરાબર છે? ચારેવ ગતિમાં જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકે. એ સંઘની પંચેન્દ્રિય હોવો જોઈએ, ભવ્ય હોવો જોઈએ, મંદ કશાયી હોવો જોઈએ, જાગૃત ઉપયોગી હોવો જોઈએ, સાચા દેવશાસ્ત્ર ગુરુનું શ્રદ્ધાંત હોવું જોઈએ, એનો સંસારમાં રહેવાનો અધિકાર અર્ધપુદગલ પરાવર્તનનો હોવો જોઈએ. ખ્યાલ આવે છે? તો આ રીતે સાકાર ઉપયોગી હોવો જોઈએ, જાગૃત અવસ્થામાં હોવો જોઈએ, મંદ કશાયી હોવો જોઈએ. આ રીતે ઘણા બધા કન્ડિશન મૂકા કે સમ્યક દર્શન કોને પાત્ર હોવો જોઈએ. વિશુદ્ધ જ્ઞાન હોવું જોઈએ. સમજાય છે? સંસારનો ભય હોવો જોઈએ, આત્મ પ્રાપ્તિનો અંદરથી ઉત્સાહ ઉલ્લાસ હોવો જોઈએ, માર્ગમાં આગળ વધવાનો ભાવ હોવો જોઈએ, મિથ્યાત્વ અને વિભાવનો થાક લાગવો જોઈએ. ખ્યાલ આવે છે? પાંચ ઇન્દ્રિય વિષય ભોગ અને સંસાર શરીર ભોગોથી વિરક્તતા હોવી જોઈએ. તો અનેક પ્રકારની ક્વોલિટી કહો, પાત્રતા કહો, યોગ્યતા કહો, પવિત્રતા કહો, તૈયારી કહો, તો એવી તૈયારી પૂર્વક જે સમ્યક્ત્વની પ્રાપ્તિ ચારે ગતિમાં કરી શકે છે. તો હવે અહીંયા 10 પ્રકારના જે ભેદ છે એને આગળની ગાથામાં કહેશે, અને હવે આ ગાથામાં જે ત્રીજો ટોપિક છે, 10મી ગાથામાં જે 10 નંબરની ગાથામાં જે ત્રીજો ટોપિક છે એ છે 25 દોષોથી રહિત સમ્યક દ્રષ્ટિ જીવ. કેટલા દોષથી રહિત છે? 25 પ્રકારના દોષથી રહિત છે. તો સમ્યક દ્રષ્ટિ કોઈ પણ હોય તો એના 25 દોષ નહીં હોય. હવે મને એટલી ખાલી ઈચ્છા છે કે ભાવના છે કે એક વિકલ્પ છે કે તમને બધાના 25 દોષના નામ તમને યાદ રહેવા જોઈએ, એટલી જ એના ગ્રુપના નામ યાદ રહેવા જોઈએ. હવે હું બોલું છું, જો 8 પ્રકારના 25 કાઉન્ટ કરજો, 4 ગ્રુપ છે, 8, 8, 3 અને 6. હવે આપણે આખો વિષય નવો આવે છે, 25 પ્રકારના દોષોથી સમ્યક દ્રષ્ટિ જીવ રહિત છે. તો કયા 25 પ્રકારના દોષ છે? 8, 8, 3 અને 6. તો 8 કયા? તો શંકા આદિ 8 દોષોથી રહિત છે. હવે એના નામ અહીંયા આપ્યા છે, આપણે વાંચશું. શંકા આદિ 8 દોષોથી રહિત છે, અને એની સાથે સાથે લઈ લો કે નિશંક, શંકા આદિની સામે નિશંક આદિ 8 ગુણોથી સહિત છે. સમ્યક દ્રષ્ટિની અપાર મહિમા છે. સમ્યક દ્રષ્ટિ જીવ એટલે ભગવાનનો લઘુનંદન છે. સમ્યક દ્રષ્ટિ જીવ એટલે મોક્ષ માર્ગનો પથિક છે. સમ્યક દ્રષ્ટિ જીવ એટલે જેનો સંસારનો કિનારો નજીક આવી ગયો છે. સમ્યક દ્રષ્ટિ જીવ એટલે જલ્દી જલ્દી મોક્ષે જવા વાળો જીવ છે. સાચા સુખની પ્રાપ્તિ કરી લીધી છે, મોક્ષ માર્ગની શરૂઆત થઈ ગઈ છે, અને આગળ હવે સુખની વિતરાગતાની વૃદ્ધિ થતા થતા પૂર્ણ સુખ, અનંત સુખ, અવ્યાબાદ સુખ, પૂર્ણ વિતરાગતા, કેવળ જ્ઞાન એવા અનેક 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 આંતરિક ગુણો પ્રગટ થવાના છે. એ જીવ સમ્યક દ્રષ્ટિ છે. તો 25 દોષોથી રહી છે, એમાં 8 શંકા આદિ દોષોથી રહી છે. સમ્યક દ્રષ્ટિ જીવ શંકા આદિ દોષોથી રહી છે. 8 પ્રકારના દોષ છે. 8 મદથી રહિત છે, બરાબર છે? 8 મદથી રહિત છે. અને પછી કહે છે 3 પ્રકારની મૂળતાથી રહી છે, અને 6 આયતન, સમજાય છે, એનાથી રહી છે, અનાયતનથી રહી છે. ખ્યાલ આવે છે? એટલે કે આ રીતે 25 દોષથી રહી છે. હવે 6 અનાયતનની વાત કરીએ, આપણે 25 દોષોની વાત કરીએ, તો એક એકની વાત આપણે હવે શોર્ટમાં કરીએ. જો અહીંયાથી આપણે વાંચીએ છે, બહુ સુંદર પ્રકરણ છે, અને આ પ્રકરણની ચર્ચા આમાં બહુ વિસ્તાર નથી આપ્યો, પરંતુ તમને અગર પર્સનલ સ્વાધ્યાયમાં આ 25 દોષોનું જે સ્વરૂપ છે અગર ડિટેલમાં સમજવું હોય તો 6 ધારા ગ્રંથ મારી સામે બિરાજમાન છે. આ 6 ધારા ગ્રંથમાં ત્રીજી જે ધાર છે, ત્રીજી ધાર, 6 ધારા ગ્રંથમાં જે ત્રીજી ધાર છે, એ ત્રીજી ધારમાં સમ્યક દ્રષ્ટિ આ 25 દોષોથી રહિત છે. એ 11 નંબરની ગાથાથી આ વિષય ચાલુ થાય છે. કેટલે? 11 નંબરની ગાથાથી સમ્યક્ત્વના 25 દોષથી રહિત પણ. તો એ 11 નંબરની ગાથાથી આ ઘણી બધી ગાથાઓમાં સમ્યક દ્રષ્ટિ જીવના 25 દોષોથી રહિતપણાનું સ્વરૂપ, 8 ગુણોથી સહિતપણાનું સ્વરૂપ, અને પછી સમ્યક દ્રષ્ટિની મહિમા 15 નંબરની ગાથામાં જે મેં તમને કીધું એ કહી છે, અને પછી સમ્યક દ્રષ્ટિ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત થયા પછી ક્યાં ક્યાં ઉત્પન્ન નથી થતો, ક્યાં ક્યાં જન્મ નથી લેતો, ક્યાં ક્યાં અવતાર નથી લેતો, તો એની પણ સુંદર ચર્ચા કરી છે, બરાબર છે? તો આ રીતે 6 ધારા ગ્રંથની ત્રીજી ધારની 11 નંબરની ગાથાથી આખો વિષય છે. સમ્યક દર્શનનો આખો વિષય છે ત્રીજી ધારમાં, સમ્યક જ્ઞાનનો આખો વિષય છે ચોથી ધારમાં, અને સમ્યક ચારિત્રનો વિષય પાંચમી અને છઠ્ઠી ધારમાં છે. તો આ રીતે 6 ધારા ગ્રંથ પણ અત્યંત સુંદર છે. આપણી હમણાં ચર્ચા ચાલે છે ગુણભદ્ર આચાર્ય દેવ દ્વારા રચિત આત્માનુશાસન ગ્રંથની ચર્ચા, એમાં આપણે 10 નંબરની જે ગાથા છે એમાં આ ચર્ચા આપણે કરી રહ્યા છે. જો આમાંથી હવે આપણે વાંચતા જઈએ તો 10 પ્રકાર આગળ કહીશું, બરાબર છે? આગળની ગાથામાં હવે જો 3 મૂળતા પહેલા કીધી, દેવ મૂળતા, શાસ્ત્ર મૂળતા અને લોક મૂળતા, એ 3 મૂળતાથી રહિત છે. અમૂળ દ્રષ્ટિ છે. સમ્યક દ્રષ્ટિ જીવ છે ને, કેવા છે? અમૂળ દ્રષ્ટિ છે, દેવ સંબંધીની મૂળતા નથી. ચાલ, રેવતી રાની અમૂળ દ્રષ્ટિ અંગમાં પ્રસિદ્ધ. 25માં તીર્થંકર આવી ગયા. અરે ક્યાંથી હોય 25માં તીર્થંકર? તીર્થંકર તો 24 હોય, 25માં તીર્થંકરનું સમર્શન લાગ્યું છે. દેવ મૂળતા ન હોય, સાચા દેવની શ્રદ્ધા. તીર્થંકર 24 હોય, વિતરાગી સર્વજ્ઞ હિતોપદેશીને તીર્થંકર કહેવાય. તીર્થંકર સંબંધી, દેવ સંબંધી, ભગવાન સંબંધી, સમજાય છે? સાચી માન્યતા, મૂળતા નહીં, અમૂળતા. સમજાય છે? મૂળતા ન હોય, અજ્ઞાન ન હોય કે ભાઈ દેવને જગતના કરતા ધરતા હરતા માની લીધા, દેવ આપણને સુખી કરે છે એમ માની લીધા, ભગવાન આપણું કલ્યાણ કરે છે, ભગવાન દુખી કરે છે, ભગવાન રખડાવે છે, ભગવાન સુખી કરે છે, ભગવાન તારે છે, ભાઈ આ પ્રકારની મૂળતા સમ્યક દ્રષ્ટિને ન. અરે મસ્તક કપાઈ જાય પરંતુ ક્યાંય સમ્યક દ્રષ્ટિ બીજે ઝૂકે નહીં. કોઈ અન્ય પ્રત્યે દ્વેષ કે કોઈ અન્ય પ્રત્યે અણગમો કે ગ્લાનીનો ભાવ નથી, પણ સત્ય જે છે આ છે. દેવનું જેવું સ્વરૂપ છે એમની અંદરની વિતરાગતા, આંતરિક ગુણો, સર્વજ્ઞતા, વિતરાગતા, અનંત સુખના ધારી, અનંત જ્ઞાનના ધારી, નવ કેવળ લબ્ધિ સહિત અંતરંગ બહિરંગ જે એમનું જીવન છે, જે એમની પ્રણતિ છે, જે એમનું સ્વરૂપ છે, એ સ્વરૂપ સંબંધી નિશંકતા હોવી એ અમૂળ દ્રષ્ટિ છે, અમૂળતા છે. દેવ સંબંધીની અમૂળતા, એવી રીતના શાસ્ત્ર સંબંધીની અમૂળતા. હવે આના ઉપર એક એક કલાક બોલી શકાય, દેવ મૂળતા ઉપર એક કલાક બોલી શકાય કે આપણને ખરેખર સાચા દેવનું પણ સ્વરૂપ નથી ખબર. આપણે વિતરાગી દેવની સામે જઈને હે ભગવાન કોરોના નષ્ટ થઈ જાય, હે ભગવાન મને કોરોના ના આવે, હે ભગવાન મારા પરિવારજન સ્વસ્થ રહે, કોઈને કઈ થાય નહીં, આ સંકટ દૂર થઈ જાય, હે ભગવાન, હે ભગવાન, ખ્યાલ આવે છે? આ મૂળતા છે. તું કોની સામે ઉભો છે? તારી સામે કોણ છે? ત્રણ લોકના નાથ એવા તીર્થંકર પરમાત્મા, વિતરાગી સર્વજ્ઞ અને આખા લોકના જાતા દ્રષ્ટા કરતા ધરતા નહીં, પોતાના સ્વરૂપે ડૂબેલા નમન તુજને ઓ જીનવરા. અરે ભગવાન આખા જગતને જાણે છે, આખા જગતના પ્રણમનને જાણે છે, કરતા નથી, હેરફેર કરતા નથી, ધરતા નથી, કરતા નથી, નષ્ટ કરનાર નથી, સંભાળનાર નથી, ઉત્પન્ન કરનાર નથી, નષ્ટ કરનાર નથી. અરે આખું વિશ્વ અનાદિ અનંત છે, કોઈ ઉત્પન્ન નથી કરતું, કોઈ નષ્ટ નથી કરતું, સ્વયં સિદ્ધ વિશ્વ છે આખું. એમાં જાતિ અપેક્ષાએ 6 દ્રવ્ય છે, એમાં સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય છે, એક એક દ્રવ્યની સ્વતંત્રતા છે, અણુ અણુ, કણ કણ, જન જનની સ્વતંત્રતાની ઘોષણા કરવા વાળો જૈન ધર્મ છે. ભગવાન આખા વિશ્વને જાણે છે, વિશ્વનું સ્વરૂપ આપણને કહે છે, ઉપદેશમાં એ સ્વરૂપ આવે છે, આપણી સામર્થ્યનું સ્વરૂપ કહે છે, આપણા આત્માનું સ્વરૂપ, પરમાત્માનું સ્વરૂપ, જીવનું, પુદ્ગલનું, ધર્મસ્તિકા, ધર્મસ્તિકા, આકાશ, કાળ, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિજરા, મોક્ષ, ક્રમબદ્ધ પર્યાય, 4 અભાવ, 5 ભાવ આદિ અનેક અનેક સિદ્ધાંતોની ઘોષણા કરે છે, પણ ભગવાન કરતા નથી. ભલે રૂઠે જાય યે સારા જમાના, નહીં રાગીઓ કી શરણ મેં હૈ જાના, બસ એક વીત રાગી કો સિર હૈ ઝુકાના, બસ એક વીત રાગી કો સિર હૈ ઝુકાના. એક વિતરાગી પરમાત્માની સામે મારું મસ્તક ઝુકશે. કેમ? કારણ કે ભગવાન મને સ્વાધીન બતાવે છે. જગતના ભગવાન, ભક્ત બનો, ભક્ત બનો, ભક્ત બની રહો. અને અહીંયા કહે છે તું ભક્ત નહીં, ભગવાન બન. તું પ્રભુ છે, તારામાં મારા જેવી સામર્થ્ય છે, ભગવતપણું પ્રગટ કરવાની તાકાત છે. જાતિ અપેક્ષાએ આપણે સમાન છે, પર્યાયમાં અંતર છે, અને નષ્ટ કરી શકવામાં તું સમર્થ છે. હું પણ તારા જેવો હતો, મેં પણ પુરુષાર્થ કરીને આવી દશા પ્રગટ કરી. એવી એક એક જીવને પરમાત્મા કહીને બોલાવવા વાળા ભગવાન છે. 100 ઇન્દ્રોની હાજરીમાં ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે, પ્રભુ તને પ્રભુ કહીને બોલાવે છે. આવું આવું અંદરમાં આવી શ્રદ્ધા હોવી જોઈએ. આ ભગવાનની શ્રદ્ધા એટલે ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા. ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા એટલે ખરેખર અંદરથી નિર્ભર. આજ બોલો, આ જયશ્રીબેન દોશીને કેટલો આનંદ આવી રહ્યો છે, જો મેસેજીસ લખે છે, ખ્યાલ આવે છે? અંદરથી નિર્ભર, અંદરથી જીવ નિર્ભર થઈ જાય, કારણ કે એને સાચા ભગવાનની શ્રદ્ધા છે, ભગવાનના જ્ઞાનની શ્રદ્ધા છે, કેવળ જ્ઞાનની શ્રદ્ધા છે, સર્વજ્ઞતાની શ્રદ્ધા છે, ક્રમબદ્ધ પર્યાયની શ્રદ્ધા છે, અણુ અણુ, કણ કણ, જન જનની સ્વતંત્રતાની શ્રદ્ધા છે. તો એવો જીવ નિશંક હોય છે, એને કોઈ ભાર નથી, એને કોઈ ડર નથી, કોઈ ભય નથી, કોઈ શંકા નથી, અને કહેવાય ખરેખર અમૂળ દ્રષ્ટિ. આ સમ્યક દ્રષ્ટિ આવા અમૂળ દ્રષ્ટિ હોય છે. કોઈ ઉદય આવે તો ગભરાય નહીં, મેદાન છોડીને ભાગે નહીં,
ખ્યાલ આવે છે? કેટલા કેટલા સંકટ આવ્યા સમ્યક દ્રષ્ટિઓ ઉપર, સતીઓ ઉપર કેટલા સંકટ આવ્યા. સુદર્શન શેઠ તમે જોઈ લો, અંજના સતી, સીતા સતી, ચંદન બાળા તમે જોઈ લો, કેટલી કેટલી સતીઓ ઉપર, મુનિરાજો ઉપર, સમ્યક દ્રષ્ટિઓ ઉપર કેટલા કેટલા સંકટ આવ્યા. પરંતુ કોઈ દિવસ ક્યાંય અન્ય ક્યાંય માથું ઝુકાવવાની, ક્યાંય કોઈ અન્ય દેવની શ્રદ્ધા કરવાની અને અંદરના માર્ગથી ક્યાંય ચ્યુત થવાની વાત નથી. બરાબર છે? તો દેવ મૂળતા, શાસ્ત્ર મૂળતા, આહા, કોઈ પણ શાસ્ત્ર, કોઈ સ્વાધ્યાય કરવો છે ને, કઈ પણ વાંચી લો એમ નહીં, જે શાસ્ત્રમાં વિતરાગતાનું પોષણ થાય છે. હવે એટલું જ્ઞાન આપણું સક્ષમ થઈ જવું જોઈએ કે આપણે નિર્ણય કરી શકીએ કે કયું શાસ્ત્ર સમ્યક છે, કઈ વાણી સમ્યક છે, કઈ લેખની સમ્યક છે, કઈ વાણીમાં વિતરાગતાનું પોષણ થાય છે, કયા શાસ્ત્રમાં રાગનું પોષણ થાય છે, રાગમાં ધર્મ બતાવે છે, કયા શાસ્ત્રમાં વિતરાગતામાં ધર્મ બતાવે છે, કયા શાસ્ત્ર સાચા છે, કયા શાસ્ત્ર ખોટા છે, એનો નિર્ણય આપણે આપણા વિવેકથી કરવો પડશે. અમુક સિદ્ધાંતો આપણા જ્ઞાનમાં બહુ ક્લિયર હોવા જોઈએ. જે ગુરુદેવશ્રીએ ડંકાના ચોટે 45 વર્ષ એની ઘોષણા કરી છે, શુભ ભાવથી ધર્મ નહીં થાય, વ્યવહારથી ધર્મ નહીં થાય, શુભ ક્રિયા કરતા રહો અને નિર્જરા થઈ જાય, કર્મ ખપી જાય, ઉપવાસ કરો કર્મ ખપી જાય. ખ્યાલ આવે છે? બાહ્ય ક્રિયા કાંડમાં ધર્મ, ભાઈ આ ધર્મ નથી, આ શાસ્ત્ર નથી, આ સાચી વાણી નથી, આ વિતરાગતા કી વાણી જીન વાણી કહેલાતી હૈ, યહ હૈ મુક્તિ કા માર્ગ નિરંતર હમકો જો દિખલાતી. સમજાય છે? હમકો જો દિખલાતી હૈ, આ મુક્તિનો માર્ગ બતાવવા વાળા શાસ્ત્ર છે. કેમ કે આ જીનેન્દ્ર ભગવાનની વાણી છે, આ ભગવાનની વાણી જીની છે ગંધર પરમાત્માએ અને આચાર્યો એને લિપિબદ્ધ કરી છે. બરાબર છે? તો શાસ્ત્ર મૂળતા અને લોક મૂળતા તો કેટલી ચાલે છે. લોક મૂળતા, લોકમાં જેમ પ્રથાઓ ચાલતી હોય ને એવી પ્રકારની અંદરમાં મૂળતાઓ બધી, અજ્ઞાનતા બધી. દૂધ ઉભરાઈ ગયું, આજે અપશુગન થશે, આ લોક મૂળતા છે. બિલાડીએ રસ્તો કાપ્યો, અપશુગન થશે, આ લોક મૂળતા છે. પોઈન્ટ સમજાય છે? પોતાની રક્ષા કરવા માટે કાળા ધાગા પહેરે, છોકરાઓને પહેરાવે, આ લોક મૂળતા છે. અનેકો ઉદાહરણ લોક મૂળતાના તમને આપી શકું. તો એવું જે લોકમાં જે અજ્ઞાન ચાલે છે, પરંપરા ચાલે છે, ખોટી માન્યતા, પ્રથા, અંધવિશ્વાસ, અંધવિશ્વાસ ચાલે છે, ખ્યાલ આવે છે? તો એ પ્રકારની જે છીક ખાય ને, તો ઘરની બહાર ના નીકળે. કેમ? કારણ કે અપશુગન થયું, જતા જતા છીક ખાય, જમતા જમતા છીક ખાય, તો અપશુગન. આ બધું લોક મૂળતા છે, આ બધી લોક મૂળતા છે. પોઈન્ટ ધ્યાનમાં છે? આવું ખરેખર કાંઈ નથી હોતું કે આ કરવાથી આમ થયું, આમ થયું એટલે આમ થયું, આમ થઈ ગયું એટલે હવે આમ થઈ જશે. સમજાય છે? એવું કાંઈ નથી હોતું. એક એક દ્રવ્યની સ્વતંત્રતા સમજાવવા વાળું જીન શાસન છે. હવે આ બધી મૂળતા લઈને બેસશું, અંધવિશ્વાસ લઈને આપણે બેસશું તો કેવી રીતના ચાલશે? આપણને અંદરથી નિશંકતા કેવી રીતના આવશે? આપણે વાતે વાતે ડર લાગશે, વાતે વાતે ભયભીત રહેશું, આકુરિત રહેશું. સત્ય સમજો, પોતાના સ્વરૂપને સમજો, બે દ્રવ્યની ભિન્નતાને સમજો, સ્વતંત્રતાને સમજો. વજ્રની દિવાલ છે, સમજાય છે? અત્યંત ભાવ છે, એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ. અરે દૂધ ઉભરાયું તો એ તારું શું ખરાબ કરી શકે? એ સમયે એ દ્રવ્યનું, એ સમયે એ પ્રકાર, એટલે હું એમ નથી કહેતી કે લાપરવાહ કરો ઉભરાઈ જાય, એટલે એમ એ વાત નથી. લૌકિકમાં જે ધ્યાન રાખવાની વાત, પરંતુ આમાં ધર્મ માનવો, આમાં કંઈક ઊંધી માન્યતાનું પોષણ કરવું, ખ્યાલ આવે છે? તો આ લોક મૂળતાથી પણ જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ બચે છે. પોઈન્ટ સમજાય છે? જ્ઞાની સમ્યક દ્રષ્ટિ જીવ બચે છે. તો આ રીતે ત્રણ મૂળતાથી રહિત છે. હવે જે 8 પ્રકારના જે મત છે એની પણ ચર્ચા આપણે ઘણી બધી વાર ઘણા બધા સ્વાધ્યાયોમાં કરી છે. તો મત એટલે અભિમાન. સમ્યક દ્રષ્ટિ જીવને આજે 8 વસ્તુ સામે લખી છે કે 8માંથી કોઈ પણ એકનું અભિમાન નથી, અહંકાર નથી, માન નથી, ઘમંડ નથી, એના બલ પર પોતાને મહાન નથી માનતા, એનાથી પોતાને માપતા નથી, બીજાને માપતા નથી. બોલો. અને અજ્ઞાની જીવને 8 પ્રકારના મદ સતાવે છે. અભિમાની છે, માની જીવ છે, ક્રોધી, માની, માયાચારી, લોભ, કશાય, મિથ્યાત્વ, અજ્ઞાન, અવિરતિ, પ્રમાદ, યોગ, આ બધાથી અજ્ઞાની જીવની પ્રણતિ ઠૂસી ઠૂસીને ભરી છે. અને જ્ઞાની જીવ આ બધાથી રહી છે. આ 8 પ્રકારના મદ જ્ઞાનીને હોતા નથી. અભિમાન નથી, સંયોગોનું અભિમાન નહીં, શરીરનું અભિમાન નહીં, બળનું, શારીરિક બળનું અભિમાન નહીં, રૂપનું અભિમાન નહીં, કુળનું જાતિનું અભિમાન નહીં, પૂજાનું ભક્તિનું અભિમાન નહીં, વ્રત તપનું અભિમાન નહીં, અજીવ તત્વ આશ્રવ તત્વનું અભિમાન કર્તૃત્વ જ નથી તો અભિમાન ક્યાં થયું? આશ્રવ અને અજીવ તત્વથી તો રહિત થઈ ગયા છે, પોતાને જીવ માને છે તો કયો અભિમાન એમને હોય? પોઈન્ટ સમજાય છે? તો આઠ મતની ચર્ચા છે, જાતિ મત, કુળ મત, સમજાય છે? જાતિ, કુળ, રૂપ, રૂપ મત, જાતિ અને કુળમાં શું લેવાનું? પિતાના પક્ષ અને માતાના પક્ષના પરિવારનું અભિમાન. મારા દાદા આવા હતા, મારા નાના આવા હતા, પોઈન્ટ સમજાય? પરિવારનું અભિમાન એ કુળ અને જાતિનું અભિમાન. અભિમાન સારા ઊંચા પરિવાર અને ઊંચા કુળ અને જાતિથી હોય ની રાહ નથી, સમજાય છે? ચક્રવર્તીઓ ઉચ્ચ જાતિ ઉચ્ચ કુળ ના હોય છે, ખ્યાલ આવે છે? પરંતુ અભિમાન નથી હોતું. તીર્થંકરો અભિમાન નથી હોતું, સમજાય છે? તો એ જાતિ, કુળ, રૂપ, બળ, બળ બળ શારીરિક બળ, સમજાય છે? એનું અભિમાન, જ્ઞાન, ક્ષયોક્ષમ જ્ઞાનનું અભિમાન નથી હોતું. થોડાક આઠ મદના નામ, જાતિ, કુળ, રૂપ, બળ, જ્ઞાન. જાતિ, કુળ, રૂપ, બળ, જ્ઞાન, પૂજા, તપ અને ઐશ્વર્ય. પૂજા, તપ અને ઐશ્વર્ય, ખ્યાલ આવે છે? પૂજા એટલે બારમાં જે પણ ભગવાનની પૂજા છે, ભક્તિ છે, બાહ્યના જે પણ ધાર્મિક અનુષ્ઠાન છે, સમજાય છે? મન વચન કાયની ક્રિયા છે. અમે 5 કલાક ગાઈ શકીએ, અમે 4 પૂજા કરી શકીએ, અમે મોટું વિધાન કરી શકીએ, અમે બેસી શકીએ, અમે ગાઈ શકીએ, અમે બોલી શકીએ, અમે ઉભા ઉભા પૂજા કરી શકીએ. અંદરમાં ક્યાંય પણ આવા પ્રકારના માનના પોષણ થતા હોય જડની ક્રિયા અને શુભ ભાવના નામે, તો એને અંદરથી જ તત્વ અભ્યાસના બળે તોડી દેખાડો. પોઈન્ટ સમજાય છે? તત્વ અભ્યાસના બળે તોડી નાખવાડો. તો એ રીતે અહીંયા કહે છે, એક જ ઉપાય છે આ બધા મદને નષ્ટ કરવાનો ઉપાય શું છે? આ 3 પ્રકારની મૂળતાને નષ્ટ કરવાનો ઉપાય શું છે? આ 6 અનાયતનથી બચવાનો ઉપાય શું છે? સમજાય છે? અનાયતન જે રહેવાના સ્થાન નથી, આયતન એટલે સ્થાન, મંગલાયતન છે ને આપણું, મંગલાયતન, તો મંગલ આયતન, સમજાય છે? અનાયતન એટલે રહેવાના સ્થાન નહીં, ઉભા રહેવાના સ્થાન નહીં, જવાના સ્થાન નહીં, ત્યાં રહેલા જીવોની પણતી એટલી પ્રત્યાર એટલી બધી મલિન અને કલુષિત હોય છે, તો એનો સંગ કરવાની ખરેખર ખરેખર બચવું જોઈએ સંગ કરવાથી. તો એ અનાયતન, મૂળતા, મદ, શંકા આદિ 8 દોષોને દૂર કરવાનો ઉપાય શું છે? મને આનાથી રહિત થવાનો ઉપાય શું છે? પોતાના અંદરમાં પોતાના ચૈતન્ય તત્વનું અવલંબન લીધા વગર, પોતાના જ્ઞાયક ભાવનો, પરિપૂર્ણતાનો, અનંત ગુણ શક્તિ સામ્રાજ્યથી ભરેલો, અંદરમાં તારું ઐશ્વર્ય, અંદરમાં તારું જ્ઞાન, કેવળ જ્ઞાન સ્વરૂપ તારું અંદરમાં પડ્યું છે, તું ક્ષયોક્ષમ જ્ઞાનનું શું અભિમાન કરે? આજે છે કાલે નહીં હોય. આ ઐશ્વર્ય બહારનું ઐશ્વર્ય જે છે, પુણ્યના ઉદયમાં જે આ ઐશ્વર્ય બહારનું છે, એનું શું અભિમાન કરવું? એના બલ પર શું માન માનવું? અમારું ઐશ્વર્ય, અમારી સંપદા, અમારું ઘર, અમારું આ, અમારું, 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 તારું નથી, બરાબર? તો એના બલ પર પોતાને માન માને, એના બલ પર પોતાને મોટો માને, બીજાને નીચો માને, અભિમાન કરે, ઘમંડ કરે, એટીટ્યુડ ચલાવે છે એ પ્રકારનો વ્યવહાર બીજા સાથે, આવું બધું આત્માર્થીને શોભે નહીં. સમ્યક દ્રષ્ટિ તો આ બધાથી ખૂબ દૂર છે. જ્ઞાનનું મત, ઐશ્વર્યનું તપ, તપ અમે ઉપવાસ, અમે ઉપવાસ તો અમે આમ કરી નાખી, પોઈન્ટ સમજાય છે? વ્રત તો આમ અંગીકાર કરી નાખ, એકાશન તો આમ કરી નાખ. અરે જે ઉપવાસ કરીને ભોજન આદિથી નિવૃત્તિ લઈને અંદરમાં ઉપ એટલે આત્માની સમીપ તારે વાસ કરવાનો હતો, તારા ચૈતન્ય તત્વની સમીપ રહીને તારી સાધના આરાધના કરવાની હતી, સ્વાધ્યાય આદિ કરીને તારા જ્ઞાનની વિશુદ્ધતા વધારવાની હતી, સામાયિકમાં બેસીને નિર્વિકલ્પ દશા પ્રગટ કરવાની હતી. આવું અંદરમાં ન કરીને એ ભોજનના ત્યાગનો અભિમાન કરે છે તો એ કેટલું મોટું મિથ્યાત્વ છે, ખબર છે? હવે ગુરુદેવશ્રીનો ડગલે ને પગલે મહિમા આવશે, ગુરુદેવશ્રીનો ડગલે ને પગલે અવભાવ આવશે, ગુરુદેવશ્રી પ્રત્યે ડગલે ને પગલે ભક્તિ વધશે, જેમ જેમ આ તત્વ સમજતા જશું અંદરમાં નિશંકતા વધશે, જ્ઞાનમાં ક્લેરિટી આવશે, નિશંકતા આવશે, ક્યાંય પણ જીવ રોકાશે, અટકશે નહીં, શયોક્ષમ ખીલી જાય, દ્વાદશાંગનું જ્ઞાન થઈ જાય. ગંધર પરમાત્માને એનું અભિમાન નથી, કારણ કે છે અમે તો અલ્પ જ્ઞાની ને, હે ભગવાન આપ કેવલ જ્ઞાની, ક્યાં અમારું શ્રુત જ્ઞાન ને ક્યાં આપનું કેવલ જ્ઞાન. કોણ કે છે? ગલુડિયાની જેમ બેસીને ભગવાનની વાણી સાંભળે. ચાર જ્ઞાનના ધારી ગંધર પરમાત્મા, ત્રણ જ્ઞાનના ધારી સૌધર્મેન્દ્ર, ચક્રવર્તીઓ આવીને ગલુડિયાની જેમ બેસે છે. શું બહારમાં કમી છે મને કહો? અરે પુણ્યના ઠાઠ બાટ છે. સૌધર્મેન્દ્ર ને જો, ચક્રવર્તી ને જો, ગંધર પરમાત્મા ક્ષયોક્ષમ ના ઉત્કૃષ્ટ ધારી છે, તપના ધારી છે, મુનિ અવસ્થામાં છે, નગ્ન દિગંબર છે, 28 મૂળગુણનું પાલન કરે છે, અને અંતર મુહૂર્તમાં હજારો વાર આત્મામાં લીન થાય છે. પરંતુ કે છે, હે પ્રભુ ક્યાં આપનું કેવલ જ્ઞાન ને ક્યાં અમારું અલ્પ શ્રુત જ્ઞાન. આ જ્ઞાનનો વિવેક છે. શ્રદ્ધાંત તો એ સમય હું પરમાત્મા છું એવું છે, પરંતુ જ્ઞાનનો આ વિનય વિવેક જો. બચો, આચાર્ય કે છે આ બધા અભિમાનથી બચો. રૂપિયા પૈસાનું અભિમાન, ધન દોલતનું અભિમાન, જ્ઞાનનું, ઐશ્વર્યનું, બળનું, તપનું, રૂપનું, કુળનું, જાતિનું, આ બધા અભિમાનથી બચો. ખ્યાલ આવે? કોઈ પ્રકારનું અભિમાન સંયોગનું ન હોવું જોઈએ. આ તો પત્તાના મહેલ છે, આ તો પાણીના પરપોટા જેવા છે, ક્યારે ફૂટી જશે, ક્યારે નષ્ટ થઈ જશે એની ખબર નથી. આના ભરોસે રહેવા જેવું નથી, આનું અભિમાન કરવા જેવું નથી. તો આ પ્રમાણે આજે આપણે ઘણી બધી ચર્ચા કરી, આપણો સમય થઈ રહ્યો છે. તો આ પ્રમાણે આપણે 8 મતની વાત કરી. હવે શંકા, કાંક્ષા, શંકા શંકા વાતે વાતે શંકા, સમજાય છે? દેવશાસ્ત્ર ગુરુ પ્રત્યે ભગવાન હશે, કેવળ જ્ઞાન હશે, આવું સર્વજ્ઞતા હશે કે જે લોકાલોકને એક સાથે એક સમયમાં જાણે? દેવ પ્રત્યે શંકા, નિર્ગ્રંથ મુનિરા, જંગલમાં કોઈ રહી શકતું હશે? ઠંડી ગરમી ઉપસર્ગ પરિશની વચ્ચે હશે કોઈ એવા ગુરુ, એવા જીવો હશે? પોઈન્ટ સમજાય છે? દેવ પ્રત્યે શંકા, ગુરુના સ્વરૂપ સંબંધી શંકા, સાત તત્વ સંબંધી શંકા, અરે હરેક વસ્તુમાં શંકા 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 શંકા. નિત્યાદ્રષ્ટિજી નિરંતર શંકિત છે, દુઃખી છે, આકુળી છે. ઓહો, અંદરમાં પરમાત્મા અને પરણતીની હાલત જો. દેખતે રે ભક્તો કી હાલત ક્યાં હો ગઈ ભગવાન. ખ્યાલ આવે છે? શું હાલત થઈ ગઈ આ પરણતીની જોવા. અરે ભગવાન તને ભગવાન કહીને બોલાવે છે, અને તારી અંદરની પરણતીની હાલત જો. નિશંકિતતા, નિશંકિતા, સમ્યક દ્રષ્ટિ જેવા નિશંકિત. અરે ગમે તેવો ઉદય આવે, અરે કોઈ ઉદય, કોઈ રોગ, કોઈ રાગ મારા આત્મા મારા તત્વ સુધી નથી પહોંચી શકતું. જાઓ, મને કોઈ શંકા નથી. સાત તત્વના સ્વરૂપ સંબંધી એક સિદ્ધાંત સ્વીકાર્ય છે, શિરોધાર્ય છે. કોઈ પણ તત્વ અને જીન વચન પ્રત્યે શંકા નથી. જીનેન્દ્ર ભગવાનના સ્વરૂપ સંબંધી શંકા નથી. 6 દ્રવ્યની સ્વતંત્રતા સંબંધે શંકા નથી. 7 તત્વ સંબંધી શંકા નથી. ક્રમબદ્ધ પર્યાય સંબંધી શંકા નથી. 4 અભાવ સંબંધી શંકા નથી. નિશંકિત જ્ઞાન છે. જે નિશંકિત છે, નિર્ભય છે. જે નિર્ભય છે, એ નિર્ભાર છે. જે નિર્ભાર છે, નિસંગ છે. જે નિસંગ છે, નિરાકુળ છે. અને જે નિરાકુળ છે, આનંદમાં રહે છે. નિશંકિત થાવ, નિશંકિત થાવ. શંકા, કાંક્ષા, 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 આકાંક્ષા, અભિલાષા, તૃષ્ણા, ઈચ્છા, તૃષ્ણા કી ખાઈ ખૂબ બની. આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે, આ જોઈએ છે. 5 ઇન્દ્રના વિષય ભોગોને ભેગા કરી બહુ આરામ, બહુ પરિગ્રહ નરક ગતિના બંધનું કારણ છે. કાંક્ષા, કાંક્ષા, કાંક્ષા. પોતાની પરિપૂર્ણતાનો વિશ્વાસ જેને નથી, એને નિરંતર કાંક્ષા, કાંક્ષા, કાંક્ષા રહ્યા કરશે. બાહ્ય સંયોગોની તૃષ્ણા, તૃષ્ણા, ઈચ્છા. આ નથી તો અમારે, આ નથી તો અમારે, આ જોઈએ છે હવે, આ ભેગું કરો હવે, આ લાવો હવે, આ તો જોશે, આ તો જોશે, આના વગર નહીં ચાલે, આના વગર નહીં ચાલે. નરકમાં કેમ ચાલ્યું? અરે નિગોદમાં કેમ રહ્યો? અરે તિર્યંશમાં કેમ રહ્યો? અધિકતર સમય જીવ અનંત કાળમાં, અધિકતર કાળ જીવે ભૂક્યા તરસ્યા અને જીવે નગ્ન અવસ્થામાં કાઢ્યા છે. અધિકતર સમય નપુસક પર્યાયમાં કાઢ્યો છે જીવે. ખબર છે તમને? 1-4 ઇન્દ્રિયના જીવ નિયમથી નપુસક છે, બધા નપુસક છે. બોલો, નિગોદમાં સૌથી નપુસક, એકેન્દ્રિય નપુસક, નપુસક વેદ છે, નપુસક છે, ના સ્ત્રી ના પુરુષ નપુસક. હવે તો અંદરથી ખૂબ જીવે ઉગ્ર પુરુષાર્થ વધારીને આ મનુષ્ય ભાવના જેટલા ખરેખર હવે તો એવું લાગે છે જેટલા કાળ જેટલો કાળ જેટલા વર્ષો જેટલા દિવસો આપણી સામે બાકી છે સાધના આરાધનામાં લગાડીને આ આઠ મદ આઠ શંકા આદિ દોષ ત્રણ મૂળતા છ અનાયતન આ બધાથી રહિત થઈ જાઓ ખૂબ નિર્મલ પરિણતિ થઈ જાય ખૂબ ખૂબ સુંદર વિશુદ્ધ પરિણતિ મોક્ષ માર્ગમાં ઉત્સાહપૂર્વક ચાલતી નિશંકિત પ્રણતિ ઓહો હો ગુરદેશી જેવો પુરુષાર્થ વીર્ય અંદરથી ઉછળે ખ્યાલ આવે છે તો કાંક્ષા અરે તું તારામાં શું અધુરાશ અને અપૂર્ણતા છે કે તને બાહ્યથી તને એની પૂર્તિ કરવી પોઈન્ટ સમજાય છે તો એ રીતે આપણે આ ભેદની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરશું શંકા કાંક્ષા વિચિકિત્સા જ્ઞાની હર વસ્તુમાં ઇરિટેટ થાય ગંદુ ગંદુ લાગે પોઈન્ટ સમજાય છે હર વસ્તુમાં ચીડચીડ ચીડચીડ સમજાય છે તો એ પ્રકારની વિચિકિત્સા મૂળ દ્રષ્ટિ અનુપગુહન આની ચર્ચા કરશું અસ્થિતિકરણ અવાત્સલ્ય અને અપ્રભાવના આવા દોષોથી રહિત નિશંક આદિ ગુણોથી શોભિત સમ્યક દ્રષ્ટિ જીવો હોય છે તો આ રીતે આપણે આજે ઘણી બધી ચર્ચા કરી નિસર્ગજ અધિગમ જ સમ્યક દર્શન બે પ્રકારે ઉપદેશની અપેક્ષાએ કર્મની અપેક્ષાએ ઔક્ષમિક સાક્ષમિક શાયિક એની પણ આપણે ચર્ચા કરી અને આપણે ત્રણ મૂળતાથી રહિત સમ્યક દ્રષ્ટિ 25 દોષોથી રહિત છે ત્રણ મૂળતાથી રહિત છે પછી આઠ પ્રકારના ભયથી રહિત છે આઠ પ્રકારના શંકા આદિ દોષોથી રહિત છે અને છ અનાયતનથી રહિત છે એવા 25 દોષોથી રહિત આઠ ગુણથી સુશોભિત સમ્યક દ્રષ્ટિ જીવોને આપણા બધાના શત શત વંદન કોટી કોટી વંદન અને આવી દશા આપણા બધાની જલ્દી જલ્દી પ્રગટ થાય એવી મંગલ ભાવના સાથે હમણાંની ચર્ચા પૂરી કરું છું. નેક્સ્ટ ટાઈમ આપણા ગાથા પૂરી કરવાની કોશિશ કરશું અને પછી બહુ સરસ ગાથા 10 પ્રકારના સમ્યક્ત્વ એ પણ આખો નવો વિષય છે. બીજ સમ્યક્ત્વ ખ્યાલ આવે છે અવઘાડ પરમ અવઘાડ સમ્યક્ત્વ આદિ અનેક પ્રકારથી સમ્યક્ત્વની ચર્ચા સુંદર રીતે અહીંયા સમ્યક્ત્વ આરાધના અધિકારમાં કરી છે એ વિશેષ આરાધનામાં આપણે બધા લાગીએ એવી મંગળ ભાવના. હે જીનવાણી ભારતી તો હે જપો દિન રેમ જો તેરી શરણાગ્રહે સો પાવે સુખ જૈન જીનવાણી કે જ્ઞાન સે સૂજે લો કાલો સોવાણી મસ્તક નમો સદા દૈત હુરો અને કાનમય નિત્ય બોધિની દ્વાદશાંગી જીનવાણી માતનો જય હો આમ ભક્તોના અનંત ઉપકારી કહાન ગુરુ દેવનો જય હો ધન્યવતાર પ્રશ્નમૂર્તિ ભગવતી માતનો જય હો સત્ય સનાતન સ્વાનુભૂતિમય દિગંબર જૈન ધર્મનો જય. જય જીનેન્દ્ર બધાને.